આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
શ્રોતા મિત્રો, તાજેતરમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકારે ઇમિગ્રેશનની નીતિમાં ફેરફાર કર્યો છે. આજે આપણી સાથે હિતેનભાઈ મિસ્ત્રી, જે માઇગ્રેશન એજન્ટ છે અને આ કામ કરે છે. આપણે આ વિશે વધુ વિગતો જાણીએ અને હિતેનભાઈ સાથે વાત કરીએ. હિતેનભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
નમસ્તે અમિતભાઈ, અને SBS રેડિયોના તમામ શ્રોતાઓને પણ મારો નમસ્કાર.
હિતેનભાઈ, તાજેતરમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની એટલે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકારે ઇમિગ્રેશન પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો છે, એ ક્યારે થયો અને એનો અમલ ક્યાંથી થશે અને શું ફેરફાર થયો છે, કહેશો જરા?
અમિતભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ આજની ચર્ચામાં છે ઓસ્ટ્રેલિયાની અંદર, હું એમ કહેવા માગીશ. કારણ કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ઇકોનોમી આજની તારીખે એકદમ બૂમ પર ચાલે છે, કારણ કે રિસોર્સ ઇન્ડસ્ટ્રી છે અહીંયા અને ખૂબ જ મોટું સ્ટેટ છે. તો હાલના તબક્કે જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટ માઇગ્રેશન ટીમે બહાર પાડ્યું છે, જે જાહેર કર્યું છે, એ જ છે કે પહેલાં કેવું હતું કે આપણે જે પણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા અને જે અહીંયા ભણતા હતા એ લોકોને જ એ લોકો સ્ટેટનું ઇન્વિટેશન આપતા હતા. જ્યારે કે હમણાં જે ન્યૂઝ હમણાં બહાર પડ્યા છે 23 મે 2022 દિવસે, અને આ વસ્તુ 1 જુલાઈથી લાગુ પડશે નવા ફાઇનાન્શિયલ યરથી,
બરાબર.
તો હવે એ લોકો એમ કહે છે કે ઓવરસીઝ રેસિડન્ટ્સ જે કે ઓસ્ટ્રેલિયાથી બહાર રહે છે તે લોકોને પણ એ લોકો ઇન્વિટેશન આપશે, અને તે રહેશે રેન્કિંગના પ્રમાણે. એટલે એવું નથી કે બધા જ ઓવરસીઝને સ્ટ્રેટ હવે ઇન્વિટેશન મળી જશે. ઓબ્વિયસલી પહેલી પ્રેફરન્સ રહેશે જે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ગ્રેજ્યુએટ થયા છે, અને બીજો પ્રેફરન્સ રહેશે જે કે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, જે ઓસ્ટ્રેલિયામાં રહે છે, અને ત્રીજા પ્રેફરન્સમાં આવશે ઓવરસીઝ કેન્ડિડેટ્સ.
એટલે કે આજ સુધી જે ઓસ્ટ્રેલિયાની બહાર રહેતા હતા, ભારત કે બીજા દેશમાં, એ લોકોને આવી રીતે સ્ટેટ નોમિનેશન સરકાર વધારાના કોઈ પોઈન્ટ આપતી નહોતી, જે હવેથી આપશે.
એટલે પહેલાં આપતા હતા પણ વચ્ચે બંધ થઈ ગયું હતું, ને કોવિડ દરમિયાન તો બધું જ બંધ હતું, તમને ખબર જ છે. પણ આજ લાઈક હમણાં ઓસ્ટ્રેલિયા, થ્રુઆઉટ ઓસ્ટ્રેલિયામાં મોસ્ટલી સાઉથ ઓસ્ટ્રેલિયા અને હવે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા એ લોકો સ્ટેટ સ્પોન્સરશીપ આપે છે ઓવરસીઝ કેન્ડિડેટ્સને. તો આજે હમણાં એ લોકોએ બદલાવ બીજો એ પણ લાવ્યા છે કે જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ગ્રેજ્યુએટ થયા છે એ લોકો માટે એ લોકોએ બહુ બધા વ્યવસાયો ઓપન કરી નાખ્યા છે. પહેલાં લિસ્ટ ઘણું નાનું હતું ને હવે એ લોકો ક્લેમ કરે છે ઓલમોસ્ટ 300થી વધુ ઓક્યુપેશન વાળા અરજદારો એપ્લાય કરી શકશે, જેમાં કે ઘણા એવા નવા ઓક્યુપેશન આવ્યા છે.
હિતેનભાઈ, આપે કહ્યું એમ સાઉથ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા આ બે રાજ્યો જ આવી રીતે નોમિનેશન આપે છે, તો નવા કયા વ્યવસાયો સામેલ કર્યા, એ કયા કયા વ્યવસાયો લિસ્ટમાં સામેલ કર્યા છે?
હવે અમિતભાઈ, એમાં એવું છે કે જે લિસ્ટ હમણાંનું બહાર પડ્યું છે એમાં ઓલમોસ્ટ 330 વ્યવસાય બહાર પડ્યા છે,
બરાબર,
અને ઘણા બધા નવા ઓક્યુપેશન આવ્યા છે. જો હવે તમે મને મોટું મોટું પૂછો નવા ઓક્યુપેશનમાં, તો અમુક ઓક્યુપેશન તો એવા છે તમે સાંભળ્યો પણ ના હશે, જેમ કે એમ્બ્યુલન્સ ઓફિસર,
બરાબર,
એ હવે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઓપન છે. પછી આર્કિટેક્ટ ડ્રાફ્ટ પર્સન, જે કે પહેલાં ના હતું,
અચ્છા,
તે ઓપન છે. પછી આઈટીના ઘણા ઓક્યુપેશનો બહાર આવી ગયા છે, જેમ કે એનાલિસ્ટ પ્રોગ્રામર, જે પણ પહેલાં અવેલેબલ ના હતું લિસ્ટમાં,
બરાબર.
અને આઈસીટી બિઝનેસ એનાલિસ્ટ.
આઈસીટી બિઝનેસ એનાલિસ્ટ એટલે શું?
આઈસીટી બિઝનેસ એનાલિસ્ટ એટલે જે પણ આ જે આઈટી ઇન્ડસ્ટ્રીઝમાં ભણ્યા હોય ને એ લોકો જે બિઝનેસ રિલેટેડ સિક્યુરિટી કે પછી એના રિલેટેડ જે વ્યવસાયમાં કામ કરતા હોય તે એ ઓક્યુપેશનથી બેઝિકલી,
બરાબર.
પછી એક એનરોલ્ડ નર્સ કરીને ઓક્યુપેશન છે, જે કે તમે ઓસ્ટ્રેલિયામાં ડિપ્લોમા ઓફ નર્સિંગ કરો પછી તમે એનરોલ્ડ નર્સ બની શકો, રજિસ્ટર્ડ નર્સ ના બની શકો. તો તે ઓક્યુપેશન પણ આવી ગયું છે, જેમાં કે ઘણા લોકો ડિપ્લોમા ઓફ નર્સિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં છે પણ એ લોકો માટે કોઈ આગળ માર્ગદર્શન ના હતું, કે હવે એ લોકો માટે ઓપન થઈ જશે,
બરાબર. બીજું એવા કોઈ એકાઉન્ટમાં કે એમાં કંઈ ફેરફાર થયો છે?
એકાઉન્ટન્ટ ને એ બધા ઓક્યુપેશન તો છે જ, પણ જે મોટો ફેર હું તમને કહી શકું તો એક રજિસ્ટર્ડ નર્સ, જે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2019 હોલ્ડ પર લાખી દીધો હતો,
બરાબર.
એટલે એ લોકો ઇન્વિટેશન આપતા ના હતા,
બરાબર.
પણ હવે એ ઓક્યુપેશન પણ આવી જશે જુલાઈથી. રજિસ્ટર્ડ નર્સ, એજ કેર, ક્રિટિકલ કેર એન્ડ ઇમરજન્સી, ફેમિલી, ચાઇલ્ડ કેર, રજિસ્ટર્ડ નર્સમાં બી ખૂબ બધી સ્ટ્રીમ્સ છે,
બરાબર.
તો એ પ્રમાણે
હિતેનભાઈ, આજે નવી નીતિ જાહેર થઈ કે 1 જુલાઈથી અમલમાં આવશે, એમાં વાસ્મોલ 1, વાસ્મોલ 2 અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એવું છે. ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અથવા કેટેગરીનો સમાવેશ કરાયો છે તે શું છે અને બાકીની 2 કેટેગરી શું છે એ પણ સમજાવશો?
અમિતભાઈ, વાસ્મોલ 1, વાસ્મોલ 2 અને ગ્રેજ્યુએટ લિસ્ટ એ બેઝિકલી એ લોકોએ 3 કેટેગરી બહાર પાડી છે.
બરાબર.
તો જે વાસ્મોલ 1 અને વાસ્મોલ 2 જે ખરું એ જનરલ સ્ટ્રીમમાં આવે, અને જે ગ્રેજ્યુએટ ઓક્યુપેશન લિસ્ટ એ જે કે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 2 યર્સની એલિજિબલ સ્ટડી જેણે કરી છે તે લોકો મને લાગુ પડે. હવે જો વાસ્મોલ 1 અને 2 પૂછો તમે, જે કે શેડ્યુલ 1 શેડ્યુલ 2 થાય, તો શેડ્યુલ 1ના મેઇન રિક્વાયરમેન્ટ એ છે કે જેની પાસે 1 વર્ષનો ઓસ્ટ્રેલિયાનો એક્સપિરિયન્સ કે પછી 3 વર્ષનો ઓવરસીઝ એક્સપિરિયન્સ અને એ ઓક્યુપેશન વાસ્મોલ 1 લિસ્ટમાં હોય તો એ લોકો એલિજિબલ થાય. આ દરમિયાન બીજી બધી પણ રિક્વાયરમેન્ટ છે, જેમ કે ઇંગ્લિશ અને એ લોકો પાસે અહીંયા જોબ હોવી જોઈએ, બટ જે મેઇન રિક્વાયરમેન્ટ હું તમને ખાલી એ જ કહી રહ્યો છું હમણાં. વાસ્મોલ 2માં એવું છે કે જેનું બી ઓક્યુપેશન વ્યવસાય એ વાસ્મોલ 2 લિસ્ટમાં હોય, જે લોકો ઇંગ્લિશ ક્વોલિફાઈ કરી શકે ને જેની પાસે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી એમ્પ્લોયમેન્ટનો એવિડન્સ હોય, તો એ લોકો ક્વોલિફાઈ થઈ જાય છે.
વાસ્મોલ એટલે શું, એનું નામ શું?
વાસ્મોલ એટલે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટ માઇગ્રેશન લિસ્ટ.
અચ્છા.
સ્કિલ્ડ ઓક્યુપેશન માઇગ્રેશન લિસ્ટ.
બરાબર. અને આ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ શું છે?
એટલે ગ્રેજ્યુએટ ઓક્યુપેશન લિસ્ટ, એને GOL કહે છે શોર્ટ ફોર્મમાં.
બરાબર.
તો ગ્રેજ્યુએટ ઓક્યુપેશન લિસ્ટ જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં છે એ એમ કહેવા માંગે છે કે જે લોકોએ અહીંયા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી 2 યર્સ ઓફ એલિજિબલ સ્ટડી કરી હોય. જ્યારે એલિજિબલ સ્ટડીનો સવાલ આવે છે, એટલે જેણે કે સર્ટિફિકેટ 3 ડિપ્લોમા કે પછી આપણે અહીંયાથી માસ્ટર્સ કર્યું હોય કે બેચલર્સ કર્યું હોય, જેનું કે ટોટલ યર્સ ઓફ કોર્સ 2 વર્ષ હોય, તો એ લોકો ક્વોલિફાય થાય છે. તે દરમિયાન એ ઓક્યુપેશન એ લિસ્ટમાં હોવું જોઈએ.
હિતેનભાઈ, કોઈ પણ અરજદારને, એપ્લિકન્ટને જો આ અંગેની અરજી કરવી હોય તો એની લાયકાત શું છે અને જરૂરિયાત શું છે, બંને વસ્તુ સમજાવશો?
અમિતભાઈ, આ બહુ મોટો વિષય છે, પણ આપણે ટૂંકમાં એને પતાવશું.
બરાબર.
જેમ કે હવે કોઈ પણ વ્યક્તિ, આજે આપણે વાત કરી રહ્યા છે, ફર્સ્ટ ઓફ ઓલ એ સ્કિલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામની વાત કરી રહ્યા છે, જે કે પોઈન્ટ બેઝ સિસ્ટમ પણ કહેવાય.
બરાબર.
તો કોઈ પણ અરજદારે આ વસ્તુમાં એપ્લાય કરવું હોય તો પહેલાં તો એક ઓક્યુપેશન, એક વ્યવસાય એમણે ડિસાઇડ કરવો પડે.
બરાબર.
અને તેમાં જ્યારે એમને એમનું ભણતર, એમનું ક્વોલિફિકેશન, એમનું એક્સપિરિયન્સ જ્યારે એ ઓક્યુપેશનના રિલેટ હોય, તો પહેલી વસ્તુ કરવી પડે એ છે સ્કિલ એસેસમેન્ટ. સ્કિલ એસેસમેન્ટ જ્યારે પોઝિટિવ થઈ જાય એ ઓક્યુપેશનમાં, તો પછી બીજો સ્ટેપ આવશે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ, જેને કે EOI કહે છે. તો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે એમાં ડિક્લેર કરવાનું હોય છે કે આપણે કયા સ્ટેટ માટે અને કયા વિઝા માટે આપણે એપ્લાય કરી રહ્યા છીએ.
બરાબર.
તો ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ અમે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, અમારો ઇન્ટેન્શન છે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં એપ્લાય કરવા માટે. અને જ્યાં એ EOI તમારી 2 વર્ષ સુધી વેલિડ રહે, ને એ તમારા પોઈન્ટ્સ અને તમારી જે પણ કેટલી જૂની EOI છે તે પ્રમાણે એમના રેન્કિંગ પ્રમાણે એનું ઇન્વિટેશન આવે છે.
હવે તમે પોઈન્ટ્સ કહ્યું, તો ઓસ્ટ્રેલિયા માટે કોઈ અરજી કરે અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે અરજી કરે તો શું ફેર બેમાં?
એમાં ફરકમાં એ જ છે કે જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે કરે તે સ્ટેટ સ્પોન્સરશીપ કહેવાય, જેમાં કે 190, સબક્લાસ 190 અને સબક્લાસ 491 વિઝા, એ 2 વિઝા લાગુ પડે છે. અને જે ઓસ્ટ્રેલિયા વાઇડ છે, જે કે સ્કિલ્ડ ઇન્ડિપેન્ડન્ટ કહે છે, એ 189 વિઝા કહેવાય છે. તો એ બંને આમાં સ્ટેટનું ઓબ્લિગેશન હોય છે તમારા સ્ટેટ સ્પોન્સરશીપનું, અને સ્ટેટ તમને 5 પોઈન્ટ આપે છે 190 વિઝા માટે અને 15 પોઈન્ટ આપશે તમને 491 વિઝા માટે.
હા, એટલે વધારાના પોઈન્ટ આપે છે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા.
હાજી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કે કોઈ પણ સ્ટેટ, જે પણ સ્ટેટથી તમે ક્વોલિફાય થાવ અને તમને એનું નોમિનેશન મળે, ત્યાંથી તમને એ વિઝા પ્રમાણે પોઈન્ટ મળશે.
અત્યારે તો ઓસ્ટ્રેલિયાની બહાર રહેતા લોકોમાં માત્ર સાઉથ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા જ
એલિજિબલ છે.
બરાબર. સરસ.
બરાબર. એટલે જ્યારે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આપણે લોન્ચ કર્યું અને તમારું ઇન્વિટેશન એપ્રુવ થઈ જાય, પછી તમારે એક તમને ઇન્વિટેશનમાં આવશે કે ભાઈ તમને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી ઇન્વાઇટ થયા છે, તો તમે એમની સ્ટેટની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો અને તમારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્ટેટ નોમિનેશનમાં એપ્લાય કરવું પડે અને એ થઈ જાય પછી તમે વિઝા એપ્લાય કરી શકો.
થેન્ક યુ હિતેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર SBS તરફ.
થેન્ક યુ અમિતભાઈ, અને થેન્ક યુ બધા મિત્રો ભાઈઓજનોને.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.